કાયમ છે. 218ના પત્રમાં કૃપાળુદેવે આ જગતનું અધિષ્ઠાન શું એક જબરજસ્ત પ્રશ્ન મૂકીને આખો એક જેને કહીએ કે એટલો બધો વિષય છેડી દીધો છે દાર્શનિક જગતની અંદર કે આ જગતનું અધિષ્ઠાન શું. સૌભાગભાઈએ પ્રશ્ન કરી દીધો છે કે જગતના સ્વરૂપમાં મત મતાંતર કેમ છે, અને એ જગતનું સ્વરૂપ જ્ઞાનીઓએ બતાવેલા સ્વરૂપમાં મત મતાંતર છે. કોઈ અજ્ઞાનીની વાત ત્યાં નથી ચાલતી, વિષયમાં કોઈ ખગોળ શાસ્ત્રીઓની વાત નથી કરી, કોઈ ભૂગોળ શાસ્ત્રીઓની વાત નથી કરી, પણ જ્ઞાનીઓએ કહેલા, મહાત્માઓએ કહેલા આ જગતના સ્વરૂપમાં મત મતાંતર કેમ છે. એ સમયે કૃપાળુદેવે એક પ્રશ્ન મૂકી દીધો કે આ જગતનું અધિષ્ઠાન શું. બહુ વિચારણાનો પ્રશ્ન, ઘણો વિચારણાનો પ્રશ્ન છે. કૃપાળુદેવે લખ્યું છે કે એ જે અમે તમને વિગતવાર આ જે પત્રમાં અધિષ્ઠાન વિશે લખ્યું હતું તે સમાગમે સમજી શકાય એવું છે. પ્રત્યક્ષ જ્યારે આપણે સમાગમથી સત્સમાગમથી વાર્તા કરીશું ત્યારે કેટલીક વસ્તુ શબ્દોમાં આવી શકતી નથી, રૂબરૂ સમજાવ્યા વિના અથવા રૂબરૂ એમાં પણ માત્ર દિશા મળે, અંતિમ ઉકેલ ન મળે, માત્ર દિશા મળે. પણ લખવાની અંદર તો એ લખી જ ન શકાય, અને લખવા જઈએ તો દિશા ન મળે, ઉલટી દિશા મળે. જે કીધું હોય એ જ લખવું હોય, આપણે જે કહેવાનું છે એ જ લખવાનું છે. પણ લખો ને કહો તો ફેર પડે કે નહીં? એક વસ્તુ લખી નાખીએ અને એક વસ્તુ આપણે કહીએ, એ બેમાં ફેર પડે કે નહીં? શું પડે? લખવામાં શબ્દો શબ્દોની મર્યાદાથી રહે અને બોલવામાં આપણા ભાવ ભળે, આપણા ભાવ ભળે છે, અને ભાવ ભળે છે ત્યારે આપણા મનના વિકારો પણ ભળે છે. તમને કીધું ને તમે આમ કરજો, લખો તમે અને કોકને આપો, તમને કહ્યું છે તે આ કરજો, તો ઓલો શાંતિથી કે બરોબર છે મને આ કીધું, અને જો રૂબરૂ સાંભળવા જાય બોસની ચેમ્બરમાં, શું આવ્યો છું તને કીધું ને એ વાંચ્યું કરી નાખ, ત્યારે એને શું મળ્યું? લખેલું જ વાંચ્યું એ ના ના ના, અહીંયા તો એને ઘણું ઘણું મળ્યું. આ વિકારો મળે છે, જીવના વિભાવ ભાવ મળે છે, રાગ દ્વેષના પરિણામો જોવા મળે છે. અને કોઈ સાધુ સંતની પાસે જાય તો સમતા જોવા મળે છે, શાંતિ જોવા મળે છે. જ્ઞાનીના શબ્દો જીવને શાંતિનું સમાધિનું કારણ છે, અજ્ઞાનીની વાણી એ કસાઈ સાથે મળેલી હોવાના કારણે, ઇટ ઇઝ કલર્ડ, એને કારણે એ ગમે તેવી રીતે કહેવામાં આવે તો પણ એનો પ્રત્યાઘાત અને પ્રતિધ્વનિ ઉત્પન્ન કર્યા વિના રહેતી નથી. પછી કેવું પડે કે અમે આ જે કહીએ છીએ ને એ તો તમારા હિત માટે કહીએ છીએ, એટલે ઓલો અંદરથી જવાબ ન દે પણ કે મારું હિત શું છે એ મને ખબર છે. હવે જોઈ લો, આ બધું બોલવાથી થતા કકડાટ અને કંકાસ, તરત જ અંદર પેલો ભાવનો પ્રતિભાવ આવે જ છે, આવેગ, આક્રોશ, આવેશ આ બધા વ્યક્ત થાય. પત્રમાં શાંત થઈ જાય, શબ્દથી મર્યાદિત રહે, શબ્દ પોતે તો બીજું કેટલું કહી શકે, પણ વાણીથી જ્યારે કહેવાય, જીવ જ્યારે જોડાય, ત્યારે એ શબ્દ જીવંત બને, અને જીવંત શબ્દને જીવંત વ્યક્તિનો જે ભાવ છે એ ભાવ એમાં ભળ્યા વિના રહે નહીં. અધિષ્ઠાનની વાત પણ ક્યાંય પાટે ચડે નહીં, અવડે ન ચડે, સમજવામાં કાંઈ ફેર ન થાય. કૃપાળુદેવ કહે છે આ વાત અમે પ્રત્યક્ષ સમાગમે તમને. આવી તો કેટલાય વિષયો છે વચનામૃતમાં કે જેમાં કૃપાળુદેવે લખ્યું છે કે આ વાત સમાગમે સ્પષ્ટ થશે. લખીએ છીએ પણ એનાથી કોઈ સંતોષકારક ખુલાસો તમને મળશે નહીં, પણ જ્યારે પ્રત્યક્ષ સમાગમ હશે, જ્ઞાનધારાનો મૂળ માર્ગ પ્રત્યક્ષ સમાગમથી તમને કહીશું. એવી રીતે અહીંયા અધિષ્ઠાનની વાત પ્રત્યક્ષ સમાગમથી તમને કહીશું. એવી રીતે એકેન્દ્રિય અને પંચેન્દ્રિયના જીવોની વાત છે, એ કેવી રીતે કર્મ બાંધે ને એના કેમ છૂટે એ કે છે એ પ્રત્યક્ષ સમાગમે તમને સમજાવીશું. એવી રીતે કેવળ જ્ઞાનની કેટલીક અભિધા છે, એ અભિધાઓની અંદર એક સમયે શું થાય એ કે છે કે વિશેષ સમજવાનું તમને પ્રત્યક્ષ સમાગમે બની શકશે. ઘણી ઘણી વાતો પરમાર્થ માર્ગના અગમ નિગમના રહસ્યો એ કેવળ શાસ્ત્ર ભાષાથી સમજાતા નથી. એટલે સત્પુરુષની વ્યાખ્યામાં કહ્યું છે કે શાસ્ત્રમાં નથી ને સાંભળવામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે એના કથનની અંદર કેટલીક વાર સમગ્ર લોકનો અનુભવ વણાઈને અહીંયા પ્રદર્શિત થયો હોય છે. અને એવી કોઈ અલૌકિકતા કોઈની વાણીમાં એવા અતિશય હોય છે કે જે વાત બીજા પાસેથી ન સમજાય એ આની પાસે જઈને બેસી એટલે તરત જ સમજાય. તો આ અગમ નિગમ શાસ્ત્રની આ એક પોતાની મર્યાદા છે, શ્રુતિની પણ એક મર્યાદા છે, શાસ્ત્રની પણ એક મર્યાદા છે. એટલે કહે છે કે અધિષ્ઠાન એટલે વ્યાખ્યા આપી છે સમજવા માટે, જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં તે સ્થિર રહી અને જેમાં તે લય પામી, તે એ વ્યાખ્યાને અનુસરી જગતનું અધિષ્ઠાન સમજશો. જગત ઉત્પન્ન શેમાંથી થયું, જગત સ્થિર શેનાથી છે અને જગત લય શેમાં પામે છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. અરે મોહમાંથી જગત ઉત્પન્ન થયું, આ મોહભાવ છે ત્યાં સુધી સ્થિર રહ્યું, આ મોહભાવમાં અંતર્મુખ થયું એટલે જગત વયું ગયું, તું તો એમને એમ છો, વિલય થતા નહીં. વાર કૃપાળુ દેવ તો મંત્ર ભાષામાં વાત કરે છે, આ લબ્ધિ વાક્યો છે. કે કેમાંથી ઉત્પન્ન થયું, તો કે વિકલ્પમાંથી. સેના વિકલ્પ? મોહના વિકલ્પ. તો મોહના વિકલ્પમાંથી ઉત્પન્ન થયેલું જગત ક્યાં સુધી ટકે? આ મોહભાવ છે ત્યાં સુધી. અને એક જ્ઞાન ભાવ આવે, કર્મ ભાવ અજ્ઞાન છે, જ્ઞાન ભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ નાશે. એ અજ્ઞાન વાસ અંધકાર ક્યારે વયો જાય? તો કે જેવું જ્ઞાન થાય. જેવું અજ્ઞાન જ્ઞાનથી દૂર થયું, જીવથી દેવ થયું, તે જ સમયે તે જ્ઞાતા છે. આ સ્થિતિ એમ સમજો. જગતનું સ્વરૂપ સમજવા માટે બહુ સરસ મજાના મંત્રો અને ચાવી આપે, પણ આ વિચારણાનો, આ ચિંતનનો વિષય છે, અનુપ્રેક્ષાનો વિષય છે, નિધિ ધ્યાસનનો વિષય છે. જીવોની પાસે જે પ્રજ્ઞા છે એ પ્રજ્ઞા આધારિત એને ધ્યાનની અંદર બેસી અને આ વિષયને વારંવાર ચિંતન મનન મંથન એ સતત ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે, ઘોડાશે, એમાંથી જ પ્રકાશની ઉપલબ્ધિ થશે, અજ્ઞાન દૂર ટળશે અને પ્રકાશ જાગૃત થશે. અધિષ્ઠાન એટલે જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં તે સ્થિર રહી અને જેમાં તે લય પામી, એ વ્યાખ્યાને અનુસરી જગતનું અધિષ્ઠાન સમજશો. જગતનું અધિષ્ઠાનની પછી વિશેષ વાતો અમુક પત્રમાં ઉલ્લેખ આવી અને પછી વિષય સમાપ્ત થઈ જાય છે. પણ પછી એના પ્રત્યક્ષ સમાગમમાં ક્યાંય એ વિષય પાછો ચર્ચાયો હશે, પણ પરમ કૃપાળુ દેવે અંતિમ સંદેશમાં એનું રહસ્ય આપી દીધું. અંતિમ સંદેશમાં આ સંસાર વિલય થાય છે અને સંસાર ઉત્પન્ન થાય છે એ આજે એનું અધિષ્ઠાન, એનું મનનો વિકલ્પ, વિભાવ ભાવ, એમાંથી જગત ઉત્પન્ન થાય છે અને સ્વભાવમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે. અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ, કરતા ભોગતા તેહનો નિર્વિકલ્પ સ્વરૂપ. અને સ્વભાવ ભાવ સેમાંથી ઉત્પન્ન થયો? પોતાના પરિણામનો કરતા જ્યારે થાય છે એમાંથી. એમાંથી પોતાને સ્થિર એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રહે, આ સ્થિર સ્વભાવ પોતાનો ઉપજે. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. એ જ્યાં સુધી એ વિભાવમાં છે ત્યાં સુધી આ સંસારની સાથેનો કર્તા છે. સ્વભાવમાં છે તો સ્વભાવનો કર્તા છે, ત્યાં એનું પોતાનું અધિષ્ઠાન પોતે જ છે. શુદ્ધ ચેતન દ્રવ્ય ઉપર એકાગ્રપણે સતત અનુસ્મરણ અને અનુપ્રેક્ષા કરવાથી, એ શુદ્ધ દ્રવ્યને લક્ષમાં લેવાથી કહે છે કે તે સમયે સમય સમયે ઉઠતી પર્યાય એ પણ શુદ્ધપણાને પામે છે. એમ થતાં 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 આ શુદ્ધ ચૈતન્યની અંદર પોતે એક રૂપ થઈ જાય છે. એવું વિશુદ્ધ અધિકારની અંદર સમય સારજીની અંદર બહુ સરસ સમજાયું છે કે દ્રવ્યને લક્ષમાં લ્યો, પર્યાયને નહીં. પર્યાયને લક્ષમાં લેવાથી એ પર્યાય દ્રષ્ટિથી તો આ સંસાર જ ચાલ્યા કરશે, એ લંબાશે, એક્સટન્ડ થયા જ કરશે, પણ દ્રવ્ય દ્રષ્ટિ જેવી જીવની અંદર નિર્માણ થશે એવું એ જીવની અંદરની પર્યાય પણ એ દ્રવ્યની જેવી પ્રકારની જીવની એ પ્રકારની ભાવધારા છે. પરમ પારિણામિક ભાવની અંદર રહેલા જીવ એમાંથી ઉઠતી પર્યાયો એ પણ શુદ્ધ સ્વભાવને પામે છે. એટલે પછી પર્યાયમાં આત્મા પોતાને અનુભવગત અનુભવ ગોચર થાય છે. આને કહેવાય છે આત્માનુભૂતિ. આત્માનુભૂતિ પોતાના સ્વતત્વની સ્વદ્રવ્યની પોતાને જ અનુભૂતિ થાય, એની પર્યાયનો અનુભવ કરે છે, એમાં એના પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપને જાણે છે. અને એ જાણ્યા પછી એ જે સુખ, એ જે આનંદ, એ જે સમાધિ, એ જે શાંતિ એવી પ્રગટે છે, ભાવાતીત છે. ભાવાતીત ક્યાંય વ્યક્ત થઈ શકતી નથી, અવ્યક્ત છે. એમાં કેનારો શિષ્ય પણ જેને પ્રાપ્ત થઈ છે કે છે કે અમે જાણીએ છીએ, છતાં એમ કે છે કે વ્યક્ત થઈ શકે એમ નથી. એટલે વેદના ઋષિઓએ એને નેતિ નેતિ શબ્દ વાપર્યો છે, અને જૈન દર્શનકારોમાં પરમ કૃપાળુ દેવે એને એ પ્રકારે કહ્યો છે કે જે પદશ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. એ જ્ઞાનની અંદર એ પદની અનુભૂતિ થાય છે, એ દ્રવ્ય સાથે એની દ્રવ્ય દ્રષ્ટિ થતા પર્યાય દ્રષ્ટિ વિશુદ્ધપણાને પામે છે. એ કહે છે કે તો બીજાની વાણી તો શું કહેવાની છે, પણ એનું એક જ નિચોડ આપ્યો કે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. આ તો અનુભવની વાત છે, ભાવાતીતપણું છે એ અનુભવનો વિષય છે, આત્માની વાત એ અનુભવની છે. એ વ્યાખ્યાને અનુસરી જગતનું અધિષ્ઠાન સમજશો. જૈનમાં ચૈતન્ય સર્વવ્યાપક કહેતા નથી, આપને એ વિશે જે કંઈ લક્ષમાં હોય તે લખશો. આ જે ચૈતન્યની અન્ય દર્શનની અંદર જે વાત છે એ વાતનો વિષય ક્યાંક છડાયો છે, જેમ અધિષ્ઠાનનો વિષય આવ્યો છે, ઉદાસીનતાનો વિષય આવ્યો છે, ભક્તિનો વિષય આવ્યો છે, ભક્તિના સ્વરૂપનો વિષય આવ્યો છે, જ્યોતિષનો વિષય આવ્યો છે, અહીંયા એ વિષય આવ્યો છે કે આત્મા સર્વવ્યાપક છે આ ચેતના. તો કે જે જૈનમાં ચૈતન્ય સર્વવ્યાપક નથી તો શું છે, દેહવ્યાપક. જૈનમાં ચૈતન્ય દેહવ્યાપક છે, જે દેહમાં આ ચૈતન્ય છે તેટલા જ દેહમાં એ વ્યાપ્ત છે. એ નાનામાં નાનો સૂક્ષ્મ દેહ હોય તો પણ એ ચૈતન્ય ત્યાં છે, અને વિશાળ કાય એનું સ્વરૂપ હોય તો પણ એનું ચૈતન્ય તેટલું. અસંખ્ય પ્રદેશ એ બરાબર છે, એમાં ક્યાંય વધઘટ થતી નથી, પણ એ ચૈતન્ય એ અગુરુ લઘુ છે, એનું પ્રમાણ કેટલું એ કંઈ આ શરીરની બહાર આ ચૈતન્ય હોઈ શકે નહીં, નહીં તો જગતના દુઃખ પણ એને લાગે. કોલસો ત્યાં પડ્યો છે, અગ્નિ ત્યાં છે, અને પછી હાથ હડાડ્યા વિના તું દાઝી જાય તો ન દાઝતું, કારણ કે તું તારું મર્યાદિત સ્વરૂપ એને અહીંયા કહ્યું છે. અહીંયા છતાં કહે છે આપને એ વિશે જે કંઈ લક્ષમાં હોય તે લખશો. બહુ ઘણા ઘણા પારમાર્થિક વિષયના તત્વના દર્શનના વિચારણાના ઘણા ઘણા મુદ્દાઓ ઘણા ઘણા વિષયો પરમ કૃપાળુ દેવે સૌભાગભાઈ સાથે છેડી દીધા છે. 9-9 વર્ષ સુધી આ સત્સંગ ચાલે છે, અને આ બધા સત્સંગની અંદર એક શાસ્ત્રનો પાઠી છે. સૌભાગભાઈનું ગ્રુપ આખું શાસ્ત્રનું પાઠી છે, અને એમે ઊભા થતા એ બધા પ્રશ્નો એમણે કૃપાળુ દેવ સામે મૂક્યા છે. અને આ સંસારની અંદર રત છે, આને વ્યવહારનો કારમ ઉદય છે, છતાં આ ઉદયની અંદર રહીને આ વ્યવહારને ભોગવતા ભોગવતા એમણે આખો પરમાર્થ માર્ગ વિસંવાદ રૂપે પ્રરૂપિત કર્યો છે આ પત્રોની અંદર. હજાર જેટલા પત્રો લખાયા છે એમાં ક્યાંય એની ઉપાધિના કારણે ક્યાંય તત્વ દોષ નથી આવતો. આ એની ઉપયોગની જાગૃતિ, આ દેહની આત્મા, આ ઉદય અને ચૈતન્ય એ બંને કેવા અલગ અલગ ભિન્ન છે એ કૃપાળુદેવના જીવનમાંથી આપણને આ જોવા મળે છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.